प्रकरण 5 सनातन सुख। तारीख 12/12/1961, हरिओम आश्रम, सूरत। मनुष्य जीवन दोहिलू छे। आपणने मनुष्य जीवन मळेलू छे, आ मनुष्य जीवन दोहिलू छे, अने मनुष्यनो देह मळवो बहु दोहिलो छे। मनुष्यनु शरीर शा माटे दोहिलू गणाय छे ते विशे घणा ओछा लोको जाणता होय छे। आपणे चेतनने भगवान, परब्रह्म पुरुषोत्तम, परब्रह्म जेवा नामो वडे जाणीए छे। तेनू आज मानव शरीर व्यक्त स्वरूप छे। तेम छता ए चेतननु पूरेपूरू पूर्णपणे विकास पामेलू स्वरूप नथी, एनी सरखामणीमां आवे तेवू नथी। એવું ચેતનનું જે સ્વરૂપ છે તેને અનુભવવા આજ મનુષ્ય જીવન મળેલું હોય છે, પણ આપણને તે વાતનું ભાન રહ્યું નથી। આપણને તો આપણી જાતમાં પણ ભાન નથી, બિલકુલ જાગૃતિ નથી। સિંહનું બચ્ચું ઘેટાના ટોળામાં રહે અને તેની સાથે હરે ફરે તો તેના જેવું જ બની જાય છે। તેનામાં સિંહનું સામર્થ્ય રહેતું નથી, એને ઘેટાના ટોળામાં રહીને એવો અભ્યાસ પડી જાય છે। પોતાના સામર્થ્યનું જ્ઞાન એને પ્રગટતું નથી। આપણે ચેતનમય હોવા છતાં દ્વંદ ને ગુણ, જે સત્વ, રજસ અને તમસ આ ત્રણ ગુણોમાં પ્રગટેલા હોવાથી ચેતનનું જ્ઞાન થતું નથી। તો મૂળ વાત એ છે કે ચેતનને અનુભવવા આ મનખા દેહ મળેલો છે। માનવ શરીર સિવાય ચેતનાનો અનુભવ થતો નથી। શ્રી કૃષ્ણ ભગવાન, દેવ યોનિ તો ભોગ યોનિ છે, ભોગવવાની યોનિ છે। તેને પણ પુણ્ય ખલાસ થઈ જાય એટલે પછી પાછો મનુષ્ય યોનિમાં જન્મ લેવો પડે। જ્યારે ભક્ત લોકો પૃથ્વી પર દુષ્ટ લોકોથી હેરાન થાય ત્યારે ભગવાનને પોકારે છે કે હે ભગવાન, આ પૃથ્વીરૂપી ગાયને છોડાવો। તેના આવા પોકારથી ભગવાન મનુષ્ય શરીર ધારણ કરીને ભક્ત લોકોને ત્રાસમાંથી મુક્ત કરે છે અને મનુષ્ય સમાજને ઉર્ધ્વ તરફ પ્રેરવા ધક્કો મારે છે। કૃષ્ણ ભગવાન સાક્ષાત ભગવાન હતા, છતાં તેમના કુટુંબીજનો એટલે કે યાદવો તેમને ઓળખી ના શક્યા। તેઓ ઋષિઓની મશ્કરી કરતા હતા, કૃષ્ણ ભગવાનના સંબંધીઓ હોવા છતાં ભગવાનને ના ઓળખી શક્યા અને આખરે દારૂ પીને માહે માહે કપાઈ મુવા। મહાભારતના યુદ્ધમાં કહેવાય છે કે 18 અક્ષણોહીણી સૈન્યનો સંહાર થઈ ગયો, કેટલાય મનુષ્યનો સંહાર થઈ ગયો। અર્જુન કહે છે કે આ લડાઈમાં ભગવાન તમે મને ના પ્રેરો, યુદ્ધ થવાથી જે વર્ણશંકર પ્રજા થશે તેનું પાપ મને લાગશે। ત્યારે ભગવાન ઉપદેશ આપે છે કે તું મારો ભક્ત થઈ જા, પછી તું ગમે તે કરીશ તો પણ તને પાપ નહીં લાગે। ભગવાન પૃથ્વી ઉપર અવતરે છે તેનો હેતુ હોય છે, છતાં બધા તેનો લાભ લઈ શકતા નથી। એ તો જે ભક્ત હોય તે જ એનો લાભ લઈ શકે। રાગ દ્વેષ મોડા પાડો ને ભાવના પ્રગટાવો। કોઈ મહાત્મા ચેતનમાં પ્રગટેલા હોય તો તેની સાથે 40 વર્ષોથી રહેલા માણસો પણ કોરા ધાકડ જેવા જ હોય છે। ઉલટા તેમનામાં રાગ દ્વેષ પણ વધારે જોવા મળશે। એ 40 વર્ષ પાસે રહેનારા કરતા તો દૂરના સારા હોય છે। ઉપનિષદ એટલે પાસે હોવું, તેનો બીજો અર્થ જ્ઞાન ને ભક્તિ એવો થાય। જ્ઞાન એ ભક્તિ રૂપે હોય છે, તેનું સેવન કરે તેનાથી લાભ થાય, પણ તે માટે અભિમુખતા કેળવવી જોઈએ। ચેતનના અનુભવવાળા અનુભવી પુરુષ સાથે દિલ મળેલું હોવું જોઈએ। એવા નિષ્ઠા પામેલા મહાત્માની વાતો જીવનમાં ઉતારો, ત્યાગ કરતા થાઓ, ઉદાર થવા સ્વાર્થ છોડો, ભાવનાને ઊંચે પ્રગટાવવા મથો તો વિશેષ લાભ થશે. મનુષ્ય શરીર દોહિલું છે, એવું દોહિલું આ મનુષ્ય શરીર મળ્યું છે એમ સમજીને રાગ દ્વેષ મોડા પાડીએ, એકબીજા પ્રત્યે સહાનુભૂતિ રાખીએ, બીજાનું ભલું કરીએ, સહન કરીએ તો ભાવનાનો વિકાસ થઈને ઊંચી જાય. ભાવના છે પણ તેનો ઉઠાવ જલ્દી થતો નથી. એકબીજા માટે કેમ કરીને સહન કરીએ, ત્યાગ કરીએ એવી ભાવના પ્રકટતી નથી. આપણે રાગ દ્વેષથી ઘેરાયેલા છે. પતંગ ક્યારે ઉડે? પવન હોય ને તેને દોર આપીએ તો જ પતંગ ઊંચે જાય છે. આપણે જ રાગ દ્વેષની વાતો મનમાં સંઘરી રાખીએ છીએ, એકબીજા સાથે રાગ દ્વેષ કરીએ છીએ ને વધારે દુઃખી થઈએ છીએ. જેવી રીતે આપણે વર્તવાના તેવા જ સંસ્કાર મનમાં પડવાના ને છેજ પાછા ઉદય વર્તમાન થવાના. આખરે તો આપણે જ દુઃખી થવાના. આપણામાં ત્યાગ અને ઉદારતાની ભાવના તો છે, પણ ભાવનાને યોગ્ય ઉઠાવ આપવાની ભૂમિકા આપણે કેળવતા નથી. એ ભૂમિકા જો પ્રગટે તો ભાવનાનો ઉઠાવ આવે. આપણે આ જીવનમાં એકલા નથી એવું તો આપણને અનુભવમાં આવે છે. તો પછી આપણને જે જે મળેલા છે તેઓને સુખ આપવાનો પ્રયત્ન કરીએ તો એ ઘણું છે. જે બીજાને સુખ આપવાનો વિચાર કરે તે જ મનુષ્ય સુખી થાય. યોગક્ષેમમ વહામ્યહમ. પ્રારબ્ધ તો વ્યવહારમાં છે. ભગવાનની ચેતનાત્મક ગતિમાં ઉડવા માટે પ્રારબ્ધમાં બિલકુલ ખલેલ નહીં પાડે. મનુષ્ય જીવન મળ્યું છે એ જ બતાવી આપે છે કે આપણામાં ચેતનને અનુભવવાની શક્યતા છે, પણ હજુ આપણામાં તેના માટેની ધગધગતી તમન્ના પ્રગટી નથી. ઈચ્છા થવી બહુ જરૂરી છે, પણ આપણને તેનો વિચાર આવતો નથી. જો વિચાર આવે તો ભગવાનની ભક્તિ કર્યા સિવાય રહેવાય નહીં. ભાવનાનું ગઢ સ્વરૂપ એટલે જ ભક્તિ. કોઈ માણસ ભગવાનનું નામ લીધા કરે, બેસીને તે જ એકમાત્ર કર્મ કરતો હોય, પણ તેમ છતાં રાગ દ્વેષમાં જ પડ્યો રહેતો હોય તો તેને હું દંભી કહું છું. લોકો કહે છે કે રોજ કરોડ જપ કરો તો મોક્ષ મળી જાય. એવી વાતો કરનારાઓને હું કહું છું કે એવી વાતો ખોટી છે. લોકોને ભ્રમણામાં ના રાખો. જો રાગ દ્વેષ મોડા ના પડી શકાય ને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ને ઈર્ષ્યા વગેરે ઘટાડી ના શક્યા તો સતત જાપનો પણ ઉઠાવ નહીં આવે. રાગ દ્વેષ મોડા પાડવાનું કરીએ તો કાળ નહીં નડે. મહાભારતનું યુદ્ધ એક કઠણ કાળ હતો. અર્જુનને પણ એ નડેલો. એને મૃત્યુના મોઢામાં જવાનું પણ બનેલું. એને ગભરામણ પણ થતી, પણ ભગવાન શ્રી કૃષ્ણને રથ સોંપ્યો એટલે શરણાંગત થયો. એમણે રાગ દ્વેષ મોડા પાડવાનું કહ્યું. કઠણ કાળ આવે ત્યારે લોકો દાન કરતા અને અનુષ્ઠાન કરતા. તમે રાગ દ્વેષ મોડા પાડવાનું અનુષ્ઠાન કરો. પ્રથમ બીજાનું સારું ઈચ્છો તો કઠણ કાળ નડી શકવાનો નથી. બીજાને નડે પણ તમને નહીં નડે. બધાએ ગ્રહોની યુતિ થવાની હશે ત્યારે થશે. અલ્યા, તું શા માટે ગભરાય છે? એ તો તું તારી પાપ વૃત્તિથી ગભરાય છે. એવું લાગે તો બીજાને સુખ આપવાનો વિચાર કર. સંસાર વ્યવહારમાં પણ આ બધું જરૂરનું છે. આવું ઉચ્ચ ભાવનાઓવાળું જીવન જીવશો તો ભગવાન સામેથી ચાલીને આવશે ને મદદ કરશે. હવે મૂળ વાત પર આવીએ. આપણે પ્રકૃતિથી ઘેરાયેલા છીએ. સુખ દુઃખ, લાભ ગેરલાભ, નીતિ અનીતિ, પ્રકાશ અંધકાર, પાપ અને પુણ્ય જેવા દ્વંદ્વ સાથે ને સાથે જ છે. આ રચના હેતુપૂર્વકની છે. આમ સામે સામે હોવાથી આઘાત, પ્રત્યાઘાત અને સંઘર્ષણ થાય છે. આથી સમજણ પ્રગટે છે. આમ સંઘર્ષણ થતા એમાં ડૂબી જવાથી કોઈ આ હેતુ વિશે વિચારતું નથી. કોઈ ભૂમિકાવાળા જીવ જ તેવું વિચારે છે. માણસને સુખ અને લાભ ગમે છે. ચેતન તો આનંદ સ્વરૂપ છે, એટલે આનંદ તો ગમે જ. માટે કેવી રીતે આનંદ પ્રગટે એ વિચારો. આવ્યા એવા જઈશું અને વળી ગયા એવા પાછા આવીશું. માણસ જ્યારે સુખમાં હોય છે ત્યારે દુઃખ નથી એમ હોતું નથી. ઘરે મોટર ગાડી, નોકર ચાકર, સુંદર આરોગ્ય હોવા છતાં બધું ભોગવે છતાં પણ ઘરના બૈરા દુઃખી હોય છે, એનો પણ ત્રાસ હોય છે. જીવન નિર્વાહની પ્રવૃત્તિમાં અનેક પ્રકારના ત્રાસ હોય છે. મનુષ્ય તો એમ વિચારે છે કે સતત એક ધારું સુખ ભોગવાય એવું થાય તો સારું, પણ તેમાં એ સંતોષ નથી. મન ઉદ્વગ્ન રહે છે. ભગવાન બુદ્ધ પણ એ જ કારણે ઘર છોડી ગયા. અનંત સુખનો અનુભવ કરવા માટે જ એમણે તપ કર્યું. ભગવાને કૃપા કરીને ચેતનને અનુભવવાની બક્ષિશ મનુષ્યને જ આપી છે અને એટલે દ્વંદની રચના કરી છે. છોકરાઓ સારું ખોલીમાં કે જમીનમાં આટલા પૈસા દાટી મૂક્યા, પણ મરતા પહેલા કહેવાનું ભૂલી ગયા. છોકરાઓ પણ વિચારે કે બાપા કમાતા તો બહુ, પણ હાથમાં કંઈ આવતું નથી. તેમ આપણી પાસે બધું જ છે, પણ હાથમાં કંઈ આવતું નથી, કેમ કે આપણે જીવદશાની પ્રવૃત્તિમાં જ લગાતાર મંડ્યા રહેલા છીએ. માટે ભાવના તો પડેલી જ છે, પણ તેનો ઉઠાવ થઈ શકતો નથી. આ દ્વંદની રચનાનો હેતુ છે તેને સાર્થક કરીએ, નહીતર આવ્યા એવા જઈશું ને વળી ગયા એવા પાછા આવીશું. માટે ચેતન તરફની અભિમુખતા જાગે એ માટે મથીએ. મારા ગુરુ મહારાજ પૂજ્ય શ્રી બાળ યોગીજી એલિસ બ્રિજથી ટાઉન હોલ તરફ જતા જમણા હાથે રહેતા હતા. એમના સાથળમાં કીડા પડેલા. એ કીડા જો બહાર પડી જાય તો એને પકડીને પાછા સાથળના ઘામાં મૂકી દેતા. તે વખતે મને આ બાબતનો કશો અનુભવ નહીં, પણ ભગવાનની કૃપાથી એમણે મને બોલાવી મંગાવ્યો. એમની આવી સ્થિતિ જોઈને મને અચરજ થયેલું. દુઃખ હોવા છતાં દુઃખ નથી એવું થાય એ વિશે મને ઘણા દિવસ લગી વિચાર આવેલો કે આવી સ્થિતિ થઈ શકે ખરી. ચેતનનો સ્વભાવ એનું લક્ષણ આનંદ છે. ગમે તે સ્થિતિમાં હોઈએ તેમાં એકમાત્ર સુખનો અનુભવ થયા કરે. એ જાતની સમજણ આ દ્વંદની રચનાથી જ પ્રગટી શકે અને તે મનુષ્ય યોનિમાં જ શક્ય છે.